पद 89। चेतन सकल व्यापक होई।
व्यापक होई चेतन सकल व्यापक होई सत असत गुण परिचय परिणती सत असत गुण परिचय परिणती भाव सुभाव गति दोई चेतन सकल व्यापक होई चेतन सकल व्यापक होई सत्ता सीजे एक ना दोया सत्ता एक अखंड बाधित सत्ता एक अखंड बाधित यह सिद्धांत पख होई चेतन सकल व्यापक होई चेतन सकल व्यापक होई व्यापक होई चेतन सकल व्यापक होई सत असत गुण परिचय परिणती सत असत गुण परिचय परिणती भाव सुभाव गति दोई चेतन सकल व्यापक होई चेतन सकल व्यापक होई।
आ पद 55 માં પદની સાથે ઘણું મળતું આવે છે। અન્ય દર્શનકારો આત્મારૂપ વસ્તુને તો માને છે, પણ તેમાંના કેટલાક દર્શનકારો પ્રત્યેક આત્માની અલગ અલગ સત્તા સ્વીકારતા નથી, તેમજ આત્માની અખંડતા, અબાધિતતા, પ્રત્યેકતા, પૂર્ણતા વગેરેનો તેઓ સ્વીકાર કરતા નથી। અર્થાત આત્માને માનવા છતાં આત્માના સ્વરૂપની બાબતમાં ઘણા મતભેદો પ્રવર્તે છે। કેટલાક દર્શનકારો આત્માને આકાશની જેમ વિભુ અર્થાત વ્યાપક માને છે અને તે ચરાચર જગતમાં વ્યાપીને રહેલો એક જ છે। વર્તમાનમાં જે પશુ પક્ષી મનુષ્યો વગેરે જે દેખાય છે તે બધા પ્રત્યેક સ્વતંત્ર આત્મા નથી, પણ એક વિભુ એટલે વ્યાપક એવા ઈશ્વરના અંશો છે, જે ખાય છે, પીએ છે, બોલે છે, ચાલે છે, ઉઠે છે, બેસે છે, જે જન્મે છે, જે મરે છે, તે બધા ઈશ્વરના અંશો છે। તેમજ મોક્ષે ગયા પછી પણ સુખનો ભોગવટો પૂર્ણ થયે છતે તેમને ફરીથી સંસારમાં આવવું પડે છે. આ બધી વિચારણાઓનો જવાબ આપતા યોગીરાજ કહે છે કે ચેતન સકલ વ્યાપક હોય ચેતન, સત અસત ગુણ પરજય પરિણતી ભાવ સુભાવ ગતિ હોય. અન્ય દર્શનકારો જે રીતે આત્માને આકાશની જેમ ક્ષેત્રથી વિભૂ માને છે, વ્યાપક માને છે, તે રીતે માનતા તો સત અસતનો તેમજ ગુણ પર્યાયનો ભેદ રહી શકતો નથી, કારણ કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરતા તેમજ તેના ગુણો ઉપર દ્રષ્ટિ કરતા તે નિત્ય જણાય છે, પણ તેના પર્યાય ઉપર નજર કરતા તે સમયે સમયે બદલાતા દેખાય છે. જો ક્ષેત્રથી આત્મા વિભૂ હોય તો તેના પર્યાયમાં જે પલટણ ભાવ દેખાય છે તે કેવી રીતે ઘટી શકે? જૈન દર્શનના મતે જ્ઞાનથી આત્મા સર્વવ્યાપક છે, કારણ કે કેવળ જ્ઞાનની પ્રવૃત્તિ સર્વ દ્રવ્યોમાં અને સર્વ પર્યાયોમાં થતી વ્યાપક છે, જ્યારે મતિ જ્ઞાનની પ્રવૃત્તિ સર્વ દ્રવ્યોમાં પણ તેના સીમિત પર્યાયોમાં થતી મર્યાદિત છે. માટે આ રીતે જ્ઞાનથી આત્માને વ્યાપક માનવામાં આવે તો તે ઘટી શકે છે, બાકી ક્ષેત્રથી વ્યાપક માનવામાં આવે તો તેવું આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી. તે સિવાય કેવલ જ્ઞાન પામ્યા પછી આત્મા 13મા ગુણ સ્થાનકે છેલ્લા અંતર મુહૂર્તમાં કેવલી સમુદઘાત કરે છે, ત્યારે 8 સમયની તે પ્રક્રિયામાં 4થા સમયે તે ક્ષેત્રથી પણ અલ્પકાલીન માત્ર લોકાકાશ પૂરતો સર્વવ્યાપી બને છે. અર્થાત 4થા સમયે તેના બધા જ અસંખ્ય આત્મપ્રદેશો સંપૂર્ણ લોકાકાશના અસંખ્ય પ્રદેશોમાં વ્યાપેલા હોય છે. આમ સમન્વય પદ્ધતિ અપનાવવામાં આવે તો અન્ય દર્શનકારોએ માનેલ આત્માની વ્યાપકતાને સાપેક્ષપણે સ્વીકારવામાં જૈન દર્શનને કોઈ જ મુશ્કેલી નડતી નથી. આ જ જૈન દર્શનની વિશાળ દ્રષ્ટિનો પાક્કો પુરાવો પૂરો પાડનાર સાપેક્ષવાદની સિદ્ધિ છે. અર્થાત અન્ય દર્શનોની સમજને સ્પષ્ટ કરી આપી શકાય એમ છે. શબ્દોના ઝઘડાઓ કરી આત્માને કલુષિત કરવો અને વિશ્વમાં સંઘર્ષનું વાતાવરણ ઊભું કરવું, એના કરતા શબ્દોનું યથાર્થ અર્થઘટન કરી આત્માને ઉપશમ ભાવમાં રાખવો અને વિશ્વમાં શાંતિ સમાધિનું સામ્રાજ્ય ફેલાવવું એ સાધનાનો મર્મ છે. એ સ્યાદવાદ દર્શનના અનેકાંતવાદ સાપેક્ષવાદની વિચારણાની ફળશ્રુતિ છે. જૈન દર્શન એ વિતરાગ સર્વજ્ઞ પ્રણીત છે. તેના પ્રણેતાઓ પૂર્ણ જ્ઞાની બન્યા પછી તીર્થ સ્થાપે છે અને જગતને મોક્ષ માર્ગ બતાવે છે, માટે તેમાં ન્યૂનતા ખામી કે ભૂલ થવાનો સંભવ નથી. વિતરાગ સર્વજ્ઞ પ્રભુએ આપેલ સ્યાદવાદ સાપેક્ષવાદ અને કાંતવાદ એ વિશ્વને મળેલ એક એવી મહામૂલી ભેટ છે કે જે મોક્ષે જવા માટે તો ઉપયોગી છે છે ને છે જ, તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી. પણ સંસારમાં પણ સારી રીતે સુસંવાદિત જીવન જીવવા માટે અને ધરતી પર સ્વર્ગ ઉતારવા માટે તે અત્યંત ઉપયોગી છે. આઇન્સ્ટાઈને આપેલો સાપેક્ષવાદ એ અપૂર્ણની સામે અપૂર્ણની તુલના કરતો સિદ્ધાંત છે અને તે સંસારમાં જીવવા માટે ઉપયોગી છે. જ્યારે પ્રભુએ આપેલ સાપેક્ષવાદ એ અપૂર્ણની સામે અપૂર્ણને એની અપૂર્ણતા બતાવવા સાથે અને પૂર્ણનું પૂર્ણ સ્વરૂપ બતાવવા પૂર્વક અપૂર્ણ તત્વે પૂર્ણતાને કેમ પ્રાપ્ત કરવી તે પણ બતાવે છે, જે મોક્ષે જવા માટે ઉપયોગી છે. જેને આઇન્સ્ટાઈન બતાવી શક્યા નથી, કારણ કે તે વિતરાગ સર્વજ્ઞ ન હતા, પણ તેમના તે કાળની અપેક્ષાએ તેઓ વિશેષજ્ઞ જરૂર કહી શકાય. સંસાર એ સાપેક્ષ સત્ય છે, અર્થાત તેની સત્યતા દેશકાળને અવલંબે છે. અમુક દેશ અને અમુક કાળની અપેક્ષાએ સંસારના પદાર્થો અને ભાવો સત્યતાને પામે છે, પણ તે નિરપેક્ષ સત્ય નથી, ત્રિકાળ અબાધિત સત્ય નથી. જ્યારે મોક્ષ જે પૂર્ણાનંદ સ્વરૂપ છે તે નિરપેક્ષ સત્ય છે અને તે ત્રિકાળ અબાધિત સત્ય છે. યોગીરાજ કહે છે કે આ સંસારમાં જે સત અસત ગુણ અવગુણ જય પરાજય લાભ નુકસાન શુભ અશુભ આ બધું દેખાય છે અનુભવાય છે તે પ્રકૃતિના ધર્મો છે કે ઈશ્વરના ધર્મો, તે તમે શાંત ચિત્તે નિષ્પક્ષપણે બરાબર વિચારો. જો ઈશ્વરના ધર્મો કહેશો તો ઈશ્વરને તો જગતમાં પરમ દયાળુ અને પરમ કૃપાળુ માનવામાં આવ્યો છે. આ વિશ્વમાં રહેલ તમામ જીવાત્માઓ તો એના બાળકો જેવા છે, તો ઈશ્વર શું પોતાના બાળકોને જન્મ, મરણ, રોગ, શોક, વૃદ્ધત્વ, માન, અપમાન, જેલ, નરક, તિર્યંચ આ બધું આપે? આવું ખટપટી તંત્ર રચવાનું કારણ શું? સારી અને ખરાબ ગતિઓ કેમ બનાવી? કોના માટે બનાવી? કોઈ રોગી, કોઈ નિરોગી, કોઈ શ્રીમંત, કોઈ દુર્બળ, કોઈ સબળ, કોઈ લોભી, માની, માયાવી, ચોર, ડાકુ, લુચ્ચા, કોઈ બંગલાવાળા, કોઈ ઝૂંપડાવાળા દેખાય છે. આવી કઢંગી રચના ઈશ્વર તો ન જ કરે, તો પછી આ બધી વિષમતાનો કોઈ કરતા તો અવશ્ય હોવો જોઈએ. આ કોયડો આજ સુધી અણ ઉકલ્યો રહેવાનું કારણ શું? તો એક જ છે, મનુષ્ય માત્રમાં જ્ઞાન હોવા છતાં તેની જાણકારીનું અભિમાન એને જાણવા દેતું નથી. માનવીને અંધારામાં રાખવાની ઈશ્વરને જરૂર શું હતી? આવું જાણંગપણું કોઈને ન આપતા એક જ પોતાની પાસે શું કામ રાખ્યું? તેનો જવાબ આપે છે કે જે સત અસત, ગુણ અવગુણ, સાચું ખોટું એની પરખ કરવાનું જ્ઞાન જેમાં છે, એ જ ઈશ્વર કહો કે આત્મા કહો, તેનાથી જુદો કોઈ ઈશ્વર આ સૃષ્ટિ ઉપર છે નહીં. અને દેખાતી વિષમતાનું કારણ પ્રત્યેક જીવની, પ્રત્યેક ક્ષણની પોતપોતાની નોખી નોખી શુભાશુભ વૃત્તિ અને પ્રવૃત્તિનું સીધું પરિણામ છે. જીવના પરિણામ પર એવા પૂદગલમાં રાગાદી ભાવે ગયા એટલે જીવમાં પર પરિણતિ ઉત્પન્ન થઈ, અથવા જીવ જેવા સારા કે ખોટા ભાવ કરે છે તેવી ગતિને ઉત્પન્ન કરનાર પ્રકૃતિ સ્વભાવ તેને જીવે પોતાનો માન્યો, તે જીવની મોટી ભૂલ છે. એ ભૂલના કારણે જ જીવ પર પરિણતિના ભાવ સેવી બંધાય છે. જીવ જેવા ભાવ કરે તે પ્રમાણે જીવને ગતિ મળે છે. જેવી મતિ તેવી ગતિ. જીવ તે ભાવમાં રહીને જ નવા નવા ભાવનું આયુષ્ય બાંધે છે. તે આયુષ્ય કર્મનો બંધ જીવને પોતાના વિદ્યમાન આયુષ્યના ત્રીજા ભાગે પડે છે, જે ત્યારે ન બંધાય તો છેવટે મૃત્યુના અંતર્મુહૂર્ત પહેલા જરૂર નવા ભાવનો બંધ પડે છે. તેના વિના જીવ નવી ગતિમાં જઈ શકે નહીં. આ અનાદિથી ચાલ્યો આવતો પ્રકૃતિનો નિયમ છે. માટે જ સંત મહાત્માઓ જીવને પોતાના ભાવો સુધારવાનો ઉપદેશ આપે છે, જેથી શુભ લેશિયા ટકી રહેતા ગતિ પણ સુધરે. ભાવ સુધારવા વ્રત, તપ, જપ, નિયમનો મહાવરો રાખવાનું કહે છે. સ્વ પર રૂપ વસ્તુ કી સત્તા સીજે એક ન દોય, સત્તા એક અખંડ અબાધિત યહ સિદ્ધાંત પખ હોય. સ્વરૂપ અને પરરૂપ બે વસ્તુઓ જ જુદી જુદી છે, તે બંનેને એક સ્વરૂપ વાળી માની લેવી તે મૂર્ખાઈ છે. જેમ પંથ જલ્દી કપાય તે માટે બે ઘોડાઓ ઉપર સવારી કરવાના ભાવ કરવા તે મૂર્ખતા છે, તેનાથી કાર્યસિદ્ધિ થાય નહીં. તે માટે તો એક ઘોડા ઉપર સવારી કરવામાં આવે તો નિયત થયેલા મુકામે પહોંચી શકાય. તેમ અધ્યાત્મના માર્ગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો પુરુષ અને પ્રકૃતિ બંનેના પેંગડામાં પગ ગાલવાથી ન થાય. તે માટે તો રાજસ તામસ ભાવોને કચડવા પડે અને સાત્વિક ભાવોને સ્વરૂપના લક્ષ્યે સેવવા પડે. સત્વગુણી પ્રકૃતિ પણ છે તો બંધનકારક પણ રજુગુણી અને તમોગુણી પ્રકૃતિને કચડવા માટે તેનો સાધન તરીકેનો ઉપયોગ જરૂરી છે. એ સાધનમાં સાધ્યબુદ્ધિ નહીં આવી જાય તેની સાવધાની પણ તેટલી જ જરૂરી છે. સત્તાગત આત્મધર્મ એક છે, અખંડિત છે અને અબાધિત છે, પરંતુ પ્રકૃતિગત ધર્મ આત્મામાં દાખલ થવાથી તેને આત્માની અખંડતાને વેરણ છેરણ કરી ખંડ ખંડમાં વિભાજિત કરી દીધી છે. પ્રકૃતિગત ધર્મ એ આત્મા માટે પરધર્મ છે, જે ત્રિગુણાત્મક છે એટલે જ ખંડિત છે. બ્રિટિશરોએ જેમ ભારતમાં પ્રવેશ કરી ભારતનું ઐક્ય તોડી નાખ્યું, ભારતની અખંડ સત્તાને ટુકડા પાડી ખંડિત કરી નાખી, તેમ પ્રકૃતિ પણ તેવી જ છે. તેણે આત્માની હદમાં પ્રવેશ કરી આત્માની સ્વરૂપ સત્તાનું લીલામ કર્યું છે. પ્રકૃતિની સત્તામાંથી છૂટવા માટે સૌ પ્રથમ પુરુષ તેમજ પ્રકૃતિ બંનેને ઓળખવાની જરૂર છે. આત્મરાજાનો સાચો ધર્મ તે છે કે પર રાજ્યની સત્તા તરફ કુદ્રષ્ટિ ન કરવી, પર પદાર્થ પ્રત્યેની લાલસાને ત્યાગી સ્વસત્તાની હદમાં ઠરીઠામ થઈ શાંતિથી રહેવું. આ મર્યાદાઓનું જેઓ પાલન કરે છે તેઓ જ જિનાજ્ઞાના સાચા પાલક છે અને જિનેશ્વર દેવોના માર્ગમાં સ્થિત છે. પોતાની અખંડિત રાજ્ય હદને સુરક્ષિત રાખવી અને પોતાનામાં રહેલા પોતાના આત્માના ગુણધર્મોને અબાધિત રાખવા એ આત્મરાજાના રાજ્યનો રાજધર્મ છે, સ્વધર્મ છે. પોતાના રાજ્યની હદનો અસંતોષ અને પર રાજ્ય તરફ રાગાદી ભાવે કુદ્રષ્ટિ કરવી, પર પરિણતિમાં રમવું એ આત્માનો પરધર્મ છે અને આવા પરધર્મમાં રહેતા અને રાજતા જીવોને જીન ધર્મના વિરોધક કહ્યા છે. આવું યોગીરાજ આનંદગંજીનું મંતવ્ય છે જે શાસ્ત્ર સંમત છે, કારણ કે આ સંવરપૂર્વકની નિર્જરાનો મોક્ષ માર્ગ છે. આ જ વાતને તેઓએ 15મા ધર્મનાથ ભગવાનના સ્તવનમાં બીજો મન મંદિર આણું નહીં એ અમ કુલવટ રીત જીનેસર એ પંક્તિથી ઉપસાવી છે. અમારી કુલવટ એટલે કુલ મર્યાદા એ છે કે નિરંતર જીનેશ્વર ભગવંતના ચરણ સેવવા એટલે કે ઉપયોગને આત્મઘરમાં સ્થિર રાખવો. પરઘરમાં પુદગલના ઘરમાં રાગાદી ભાવે ઉપયોગને જવા દેવો એ અમારી કુલ મર્યાદાનો ભંગ સમજવો. અન્વય વ્યતિરેક હેતુ કો સમજી રૂપ ભ્રમ ખોઈ, આરોપિત સબ ધર્મ ઓર હૈ આનંદ ઘન તત સોઈ. કોઈ પણ વિષયમાં નિયમથી વિરુદ્ધ જવું તેને અતિ કહી છે અને રેખ એટલે મર્યાદાની રેખા. આ મર્યાદાની રેખા જ્યાં ઓળંગાય છે તેને અતિરેક કહેવાય છે અને તે મર્યાદાની રેખાને વિશેષ કરીને ઓળંગતા તે વ્યતિરેક કહેવાય, ઉલ્લંઘન કહેવાય. જેમ કે કોઈના હાથેથી કદી ન થાય તેવું ખોટું કામ થઈ ગયું તો લોકો તેને ઠપકો આપે છે કે તે અતિ કર્યું એટલે ખોટું કર્યું. હવે એક વખત થયેલી ભૂલને પ્રમાદી બનીને છાવરવામાં આવે તો તે વ્યતિરેક કહેવાય છે. જેમ દરિયામાં પાણીની સપાટી ઉપર પવનના નિમિત્તથી જે લહેરો એક પછી એક ક્રમસર આવે છે અને જાય છે, તેમ એ નિયમ પ્રમાણે જ પ્રતિ સમયે જે કર્મના ઉદયો આવે છે તેનાથી જે નિમિત્ત સામગ્રી મળતા જે સંયોગો વાતાવરણ દ્રશ્ય સર્જાય છે તેમાં ઊંચા નીચા ન થતા, આકુળ વ્યાકુળ ન થતા એક સરખી શાંતતા જાળવવી તે અન્વય છે. સંસાર એ સમુદ્ર સ્થાને છે અને તેમાં પ્રકૃતિના કારણે બદલાતા પલટાતા સંયોગો એ તરંગો છે, લહેરો છે. અધ્યાત્મદર્શી પુરુષો પ્રકૃતિના પલટાતા પ્રસંગોમાં પોતાની સમસ્થિતિ જાળવી રાખે છે. જેમ સંગીતનો નાદ ધ્વનિ વાજિંત્રના તાલ સાથે લયબદ્ધ વાગતા મનને પ્રસન્નતા આપે છે, તેમ પલટાતા સંયોગોના પ્રવાહમાં પણ જે ચળ વિચળ ન થતા મનની સમતુલા જાળવે છે તે ચિત્તની પ્રસન્નતા પામે છે. તમે જલ તરંગ નામનું વાજિંત્ર જોયું હશે, જેમાં કાચના કે કાંસાના 12 ગ્લાસ કે વાસણો એક પછી એક ચડતી સાઈઝના ગોઠવી તેમાં પ્રમાણસર પાણી ભરવામાં આવે છે અને પછી એ પ્યાલાઓને લાકડાની 2 દાંડીઓ કે પિત્તળની 2 પોલી દાંડીઓ પછાડી જલ તરંગના નાદનું સંગીત સર્જે છે. જલ તરંગોમાંથી ઉઠતા સંગીતના સ્વરોની ધ્વનિ સારે ગમ પધની આરોહ પ્લસ ગમ પધની અવરોહ, એ આરોહ અને અવરોહ મળી 7+5 બરોબર 12 સ્વર પર વાજિંત્રકાર તે જલસભર વાસણોને ક્રમસર ગોઠવીને પછી સુરજ્ઞાન સ્વરજ્ઞાન મુજબ તેની દાંડીઓ તે વાસણ ઉપર પછાડી સુનિયોજિત સંગીત રેલાવે છે અને એમાંથી નીકળતા નાદ ધ્વનિને બીજા વાજિંત્રોના લય અને તાલ સાથે સંધાન કરી નિયમાનુસાર ક્રમબદ્ધ દાંડી પછાડીને ગીતના સૂર સાથે ભેળવીને ગીતને મધુર બનાવે છે. બસ તે જ રીતે માનવ જીવનને નિયમાનુસાર ક્રમબદ્ધપૂર્વક ચલાવવામાં આવે તો તેમનું જીવન મધુર બની મનને પ્રસન્નતા આપનારું અને સંસારને મધુર બનાવનારું એક સંગીત બની જાય છે, જે અન્ય એવા કંઈક માનવીઓના જીવનભાગને સુધારવામાં ખૂબ મદદગાર બને છે. મુક્તિના માર્ગે ચાલવા માટે વ્યવહાર અને નિશ્ચય બંનેની સમતુલા જાળવવી જરૂરી છે. જો તે ન જળવાય અને જીવ એક બાજુ પર ઢળી પડે તો તેમાંથી વાગતું સંગીત પછી બેસુરું હોય છે, જે જીવનને આનંદ આપતું નથી. બંનેની સમતુલા જાળવવામાં ન આવે અને કોઈ પણ એક નય ઉપર વધુ પડતો ઝોક આપીને જીવન જીવવામાં આવે તો ત્યાં વિચારોની અતિ થાય છે. વ્યવહાર માર્ગને સારી રીતે આચર્યા વિના તેમજ ગુણોની શ્રેણીએ ક્રમબદ્ધ ચડ્યા વિના જો એકલા નિશ્ચય નયની વિચારણાથી જ મુક્તિ થતી જતી હોય તો જ્ઞાનીઓએ અપનાવેલ વ્યવહાર માર્ગ અતિક્રમમાં ખપે. પણ જ્ઞાનીઓએ અપનાવેલા ક્રમમાં અતિક્રમ હોય જ નહીં, કારણ કે તેઓનો બોધ સ્ટેપ બાય સ્ટેપ ક્રમાનુસાર આગળ વધવાનો છે. તેને ન અપનાવતા એકદમ છલાંગ મારી 14મે પગથિયે પગ મુકાય એવી કોઈ નિશ્ચિંતતા એકાંત માટે નિશ્ચય વાત ખાતરી આપતો નથી. ક્યારેક મરુ દેવા માતા કે 1500 તાપસોને જે અંતર્મુહૂર્તમાં જ બધું જ પતી ગયું અને કેવળ જ્ઞાન થઈ ગયું એવા દ્રષ્ટાંતો મળે, તેથી વ્યવહાર માર્ગની તેમજ પગલે પગલે આગળ વધવાની રીત કંઈ ખોટી ઠરતી નથી. વળી મરુદેવા માતા વગેરેના દ્રષ્ટાંતોનો આધાર લઈને જીવ નિશ્ચય વ્યવહાર ઉભય સંમત મોક્ષ માર્ગનો પુરુષાર્થ ન ખેડે તો તેને અંતે સંસારમાં રઝળપાટ જ કરવો પડે છે. ખાલી વિચારોથી કે હવાઈ કિલ્લા ઘડવાથી સિદ્ધિ થતી નથી, એનું નામ જ પ્રમાદ આચરણ. જ્યાં કોઈ પણ એક નયના વિચારોની અતિ થાય છે ત્યાં કાર્યસિદ્ધિ થતી નથી. જે કાર્ય સહજ રફતારથી થતું હોય તેમાં ત્વરિત સફળતા ઈચ્છવી તે દોષ છે. તે જ રીતે કાર્યસિદ્ધિના હેતુને વિચાર્યા વિના ખાલી દોડધામ કરવાથી પણ કાર્યમાં સફળતા મળતી નથી. માટે કાર્યના હેતુને સૌ પ્રથમ સમજવાની જરૂર છે. હેતુને સમજ્યા વિના જે કાંઈ કાર્ય કરતા હોઈએ તે મતિ જ્ઞાનની ભ્રમણા કહેવાય. તે વખતે શુદ્ધિ થતી દેખાય તો પણ તે ખોવાયેલી આત્મભાનની શુદ્ધિ કહેવાય. એ ચેતનની ક્રમબદ્ધ પર્યાયમાં વિચારોની અતિ થવાથી ગતિ થતી દેખાય પણ તે સાર વગરની નિષ્ફળ તેવી વિચારદોષની પરંપરાને ન સુધારતા તેમાં વિશેષતાએ કરીને પ્રમાદ વધાર્યા કરવો અથવા તો ભૂલોને છાવર્યા કરવી તે જીવનો વ્યતિરેક દોષ અથવા વ્યતિક્રમ દોષ છે, જેમાં જીવ સદાચારથી હેઠો પડે છે. દુરાચાર દોષ કરતાની ઊંડી ખાઈમાં ફેંકી દે છે. દુરાચાર દોષોએ જીવન સંગીતની કર્ણપ્રિયતા નષ્ટ કર્યાથી એનું જીવન બેસુરું બેતાલું બની જાય છે. આત્માનું જે મૌલિક તત્વ છે તે સત છે. કોઈ પણ જાતના આરોપ વિનાનું નિરૂપચારી અનારોપિત છે. બાકી આ જગતમાં વ્યવહાર રૂપે સેવાતા બધા જ ધર્મો એ આરોપિત ધર્મો છે, ઉપચરિત ધર્મો છે. સમજણ અને અણસમજણ વચ્ચે ભ્રમ પેદા કરનાર મિથ્યાત્વ શલ્ય છે, જે સમજણવાળી બુદ્ધિનો નાશ કરે છે અને મતિમાં ભ્રાંતિ ભ્રમ પેદા કરે છે. મતિમાં ભ્રમણા પેદા થતા જીવના હૃદયરૂપ કોઠામાંથી દયાધર્મ નીકળી જાય છે, સતનો પ્રેમ નીકળી જાય છે, દેવગુરુ પ્રત્યે આદર બહુમાન નીકળી જાય છે. સતનો પ્રેમ નીકળી જતા ભાવ સત્યનો ખપ નીકળી જાય છે અને તેની જગ્યાએ આરોપિત ભાવવાળો ધર્મ દાખલ થાય છે, જે સત્ય ધર્મના ટુકડા કરી તેને ખંડ ખંડમાં વહેંચી નાખે છે. મિથ્યાત્વ શલ્ય ધર્મના મૂળ ઉપર સીધો ઘા કરે છે. જ્યાં લક્ષ્મીથી કે દ્રવ્યથી ધર્મ ખરીદાતો હોય, આત્મકલ્યાણના હેતુ સિવાય કે ગુણ પ્રાપ્તિના હેતુ સિવાય ઇહલૌકિક પારલૌકિક સુખ સંપત્તિ નામના કીર્તિ યશ વગેરે માટે ધર્મ કરાતો હોય કે આત્માની સાચી સમજ અને દ્રઢ શ્રદ્ધાન વિના ગતાનુગતિકપણે લોકહેરીથી કે ઓગ સંજ્ઞાથી જે કાંઈ પણ ધર્મ સમજીને કરવામાં આવે તે બધા જ ધર્મો આરોપિત ભાવવાળા ધર્મ છે. પોતાની માન્યતાની સિદ્ધિ માટે અન્યના ખંડનનો આશ્રય લેવાતો હોય અને તે દ્વારા ઉપશમ ભાવને બદલે વિકલ્પોની હારમાળા વધતી હોય તો તે બધો આરોપિત ધર્મ છે. આવા વખતે ક્યારેક શુભ ભાવો પણ ચાલે તો પણ તે વખતે મધ્યસ્થ પરિણતિ અને ઉપશમ ભાવ ગર્ભિત ન હોવાથી આ બધા ધર્મો આરોપિત ધર્મ છે અને બુદ્ધિમાં સમજણમાં ભ્રમણા પેદા કરતા હોવાથી સમજણનો નાશ કરનારા છે. આરોપિત ધર્મો બધા ભેદગ્રાહક છે, જે પરમ તત્વની સાથેની અભેદતામાં બાધક છે. જરૂર સત તત્વના ચાહકને એકમાત્ર વિતરાગતા અને તેને લાવનાર વાસ્તવિક ગુણો જ પ્રિય હોવાથી સતના શોધક યોગીરાજ આનંદગંજી મહારાજા તેની શોધમાં જ મંડી પડ્યા છે. જે પોતાના પાપની શુદ્ધિ કરતો નથી તેનો દૂષિત થયેલ ધર્મ એ પરધર્મ છે. જેમને આત્માના શુદ્ધ ચૈતન્યમય સ્વરૂપને પામવાની ગરજ નથી, લગન નથી, તે બધાનો બહારથી દેખાતો ધર્મ એ આરોપિત ભાવવાળો પ્રકૃતિનો ધર્મ છે, જે પરધર્મ છે. આરોપિત એટલે અસત, એવા ચોરી, છીનારી, ખૂન જીવ, વધ, વ્યસન, જુગાર જેવા અનર્થ દંડના મહાપાપમાં રાચતા જીવોને તે પાપોથી મુક્ત કરવા જ્ઞાની અને યુગદ્રષ્ટા આચાર્ય ભગવંતોએ શ્રાવકના 12 વ્રત અને સાધુના 5 મહાવ્રત પ્રરૂપ્યા અને તે યમોની પાલના અને શુદ્ધિ અર્થે નિયમ બનાવ્યા. પાપયુક્ત અધર્મને સેવનાર તે પ્રકૃતિની સત્તાનો ગુનેગાર થાય છે અને તેની પર ગુનેગારીનો આરોપ લગાવી તેને તહમતદાર બનાવી કર્મસત્તાને હવાલે કરી દીધો. 84ના ચક્કરમાં મહાદુઃખયુક્ત જેલમાં કેદીના સ્વાંગમાં ઘાલી દીધો. આનંદગંજી મહારાજાનો એ ઉપદેશ છે કે વ્યવહારની શુદ્ધિ અર્થે સદાચારરૂપ આચારોની પાલના ભાવપૂર્વક કરો. કર્મસત્તાએ મૂકેલ તહમતનામું કે આરોપનામું તે રૂપ કલંકને ધોવા આ સાચો ઉપાય છે. હે જીવ, તને જે આ મનુષ્યપણું અને પ્રભુ શાસન મળ્યું તે પરમાત્માની તારા ઉપર અપાર કરુણા છે. લાખો ખર્ચતા ગયેલી તક હાથમાં આવતી નથી એમ સમજી મળેલી તકને સાધી લે, સફળ બનાવી લે, ધન્ય બનાવી લે. મનના પરિણામોને સરળ બનાવીને પ્રભુની પાસે અત્યંત ગદગદ હૃદય પ્રાર્થના કર અને તારા પાપોનો પશ્ચાતાપ કર. પ્રભુ પાસે તેનું બળ માંગ તો જરૂર તારો નિસ્તાર થશે.